એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ ઊંડા વિષયમાં ઉતરવાના છીએ, ભારતીય તત્વજ્ઞાન. અને આ સમજવા માટે આપણી પાસે સુ હેમિલ્ટનના પુસ્તકો અને સંશોધનનો આધાર છે. આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે આ હજારો વર્ષ જૂની વાતો આજે પણ કેટલી પ્રસ્તુત છે.
હા, અને આ વિષય ખરેખર એટલા માટે મહત્વનો છે કારણ કે એ ખાલી ઇતિહાસ નથી, અરે આજે પણ આપણા જીવનના મૂળભૂત પ્રશ્નો, જેમ કે સુખ કેમ નથી, આ ચેતના શું છે, દુઃખમાંથી કાયમ માટે છુટકારો મળે, આ બધાના જવાબો ક્યાંક ને ક્યાંક આ દર્શનોમાં છુપાયેલા છે. સુ હેમિલ્ટન ખાસ એ વાત પર ભાર મૂકે છે કે ભારતીય દર્શનનો મુખ્ય હેતુ છે મોક્ષ, એટલે કે મુક્તિ.
મુક્તિ, હમ,
હા, આ કોઈ સાઇડ ટોપિક નથી, પણ સેન્ટ્રલ પોઈન્ટ છે. અને આ જ વસ્તુ એને ઘણી પશ્ચિમી ફિલોસોફીથી અલગ પાડે છે, જે કદાચ જ્ઞાન ખાતર જ્ઞાન પર વધુ ફોકસ કરતી હોય.
બરાબર. એટલે આજે આપણે ખાલી સિદ્ધાંતોની સૂકી ચર્ચા નહીં, પણ એ સમજશું કે આ જ્ઞાન, ખાસ કરીને સુ હેમિલ્ટનના એંગલથી, આપણા જીવનમાં કેવી રીતે કામ લાગી શકે. તો શરૂઆત કરીએ. સુ હેમિલ્ટન કોણ છે જેમણે આટલું ઊંડાણપૂર્વક આ વિષય પર કામ કર્યું છે?
સુ હેમિલ્ટન એ લંડનની પ્રખ્યાત કિંગ્સ કોલેજના વિદ્વાન છે, સંસ્કૃત અને પાલી ભાષાના ઊંડા જાણકાર. એમનું મુખ્ય કામ જ ભારતીય ધર્મો અને તત્વજ્ઞાન પર રહ્યું છે. એમની ખાસિયત એ છે કે એકદમ શૈક્ષણિક રીતે સચોટ હોવા છતાં એમની લખવાની સ્ટાઇલ એવી છે કે અઘરામાં અઘરા વિચારો પણ સામાન્ય વાચકને સમજાઈ જાય, એકદમ સ્પષ્ટ.
પણ બીજા વિદ્વાનો પણ છે, તો એમનામાં એવું શું ખાસ છે? એમનો અભિગમ કેમ અલગ પડે છે?
એમની જે મુખ્ય વિશિષ્ટતા છે ને, એ છે એમનો ફિનોમિનોલોજિકલ અભિગમ.
ફિનોમિનોલોજી, શું ભારે શબ્દ છે!
હા હા, લાગે એવું. પણ સાદી ભાષામાં કહીએ તો તેઓ ભારતીય દર્શનને પશ્ચિમી ચશ્મા પહેરીને નથી જોતા, એ બહારથી નહીં પણ અંદરથી સમજવાની કોશિશ કરે છે. એ પૂછે છે કે આ પરંપરાઓના પોતાના સવાલો શું હતા, એમનો ગોલ શું હતો, અને એમને દેખાય છે કે મોટા ભાગે વાત શરૂ થાય છે માણસના અનુભવ અને ચેતનાથી.
અચ્છા, અનુભવ અને ચેતના.
હા, અને આ બધાનો અંતિમ ધ્યેય શું? તો કે પેલું દુઃખમાંથી મુક્તિ, એટલે કે મોક્ષ. એટલે હેમિલ્ટન ભારતીય ફિલોસોફીને એના પોતાના કોન્ટેક્સ્ટમાં, એની પોતાની સમસ્યાઓ જેમ કે સંસાર, અને એના પોતાના ઉકેલો જેમ કે મોક્ષના અલગ અલગ રસ્તાઓથી સમજાવે છે.
ઓહ, આ તો બહુ રસપ્રદ વાત છે. મતલબ કે આ કોઈ દૂરની અટપટી ફિલોસોફી નથી, પણ આપણા પોતાના અનુભવ, આપણી ચેતના અને જીવનનો પેલો મોટો સવાલ દુઃખ અને એનું નિવારણ, એની સાથે સીધું કનેક્શન છે. ચાલો તો આ વિચારને ધ્યાનમાં રાખીને હેમિલ્ટનના કામના મુખ્ય સાર તરફ જઈએ. શું કહે છે એમનું વિશ્લેષણ?
ચોક્કસ. હેમિલ્ટન કહે છે કે ભારતીય તત્વજ્ઞાનમાં જેટલી પણ શાળાઓ છે, ભલે ઉપરથી બહુ જુદી જુદી લાગે, પણ અંદરખાને એક કોમન ફ્રેમવર્કમાં કામ કરે છે. અને આ ફ્રેમવર્કની શરૂઆત થાય છે સંસારના કોન્સેપ્ટથી.
સંસાર એટલે પેલું જન્મ મરણનું ચક્કર.
બરાબર. જન્મ, મૃત્યુ, ફરી જન્મ, આ ચાલ્યા જ કરે. અને આ ચક્ર મૂળભૂત રીતે અસંતોષ અને દુઃખ સાથે જોડાયેલું છે. આ કોઈ નેગેટિવ વાત નથી, પણ
એક ડાયગ્નોસિસ છે માનવ સ્થિતિનું.
પણ આ ચક્કર ચાલ્યા જ કેમ કરે છે? શું કારણ?
કારણ છે કર્મ. કર્મ એટલે ખાલી ક્રિયા નહીં, એ છે નૈતિક કારણ અને અસરનો નિયમ. આપણા જે ઇરાદાપૂર્વકના કામ છે, સારા કે ખરાબ, એના ફળ ભવિષ્યમાં મળે છે, અને એ જ આપણને આ સંસારમાં બાંધી રાખે છે.
આની સાથે જ જોડાયેલો છે ધર્મનો ખ્યાલ. અહીં ધર્મ એટલે કોઈ રિલિજન નહીં, પણ બ્રહ્માંડનો એક નૈતિક ઓર્ડર, આપણી સામાજિક અને મોરલ ડ્યુટીઝ.
અને આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો
એ જ મોક્ષ, અથવા બૌદ્ધ પરંપરામાં કહીએ તો નિર્વાણ, આ ચક્કરને તોડી નાખવું. હેમિલ્ટન ભારપૂર્વક કહે છે કે આ મુક્તિની જે શોધ છે, એ જ આખા ભારતીય દર્શનનું એન્જિન છે.
તો હેમિલ્ટનના મતે આ મુક્તિની ખોજનો વિકાસ કેવી રીતે થયો? શરૂઆત ક્યાંથી થઈ હશે?
હેમિલ્ટન આપણને લઈ જાય છે વૈદિક કાળમાં, આશરે 1500 થી 500 BCE. શરૂઆતમાં વેદોમાં યજ્ઞો હતા, કર્મકાંડ હતા, દેવતાઓને ખુશ કરવા, દુનિયામાં સુખ મેળવવા. પણ પછી ધીરે ધીરે, ખાસ કરીને ઉપનિષદોના સમયમાં, એક ઊંડી ફિલોસોફિકલ શોધ શરૂ થઈ. ઋષિઓ પૂછવા લાગ્યા, આ દુનિયા શેમાંથી બની છે? હું કોણ છું? મારા હોવાનો મતલબ શું?
અને શું મળ્યું એમને? કયા જવાબો?
ઉપનિષદોમાંથી બે મુખ્ય કોન્સેપ્ટ આવ્યા. એક બ્રહ્મ, એટલે કે પેલું પરમ સત્ય, આખી સૃષ્ટિનો આધાર. અને બીજું આત્મા, એટલે કે વ્યક્તિનો પોતાનો આંતરિક સાર, આપણી શુદ્ધ ચેતના. અને પછી આવ્યો પેલો ક્રાંતિકારી વિચાર જે આખી ભારતીય ફિલોસોફીનો પાયો બન્યો, આત્મા એ જ બ્રહ્મ છે.
તત્વમસી, તે તું છે, એ જ ને?
બિલકુલ, તે તું છે. આ ખાલી જાણવાની વાત નથી. હેમિલ્ટન સમજાવે છે કે આ સત્યનો અનુભવ કરવો, એનો સાક્ષાત્કાર કરવો, એ જ સંસારના બંધનમાંથી છૂટવાનો, એટલે કે મોક્ષનો રસ્તો છે. સંસારની સમસ્યાનું આ પહેલું એકદમ ઊંડું અને સિસ્ટમેટિક સોલ્યુશન હતું.
પણ શું બધા આ આત્મા બ્રહ્મવાળી વાત માની ગયા? કારણ કે પછી તો બૌદ્ધ ધર્મ જેવા મોટા દર્શનો પણ આવ્યા ને?
બરાબર પૂછ્યું. આ જ તો ભારતીય દર્શનની મજા છે. કેટલી વિવિધતા છે. ઉપનિષદના વિચારોનો બહુ પ્રભાવ હતો, પણ એની સામે રિએક્શન્સ પણ આવ્યા. ગૌતમ બુદ્ધ આશરે 5મી સદી BCE આવા જ એક ક્રાંતિકારી વિચારક હતા. હેમિલ્ટન બુદ્ધને ખાલી ધર્મસ્થાપક નહીં, પણ એકદમ લોજિકલ અને અનુભવ પર આધાર રાખનારા ફિલોસોફર તરીકે જુએ છે. બુદ્ધે પણ દુઃખને સેન્ટરમાં રાખ્યું. સંસાર અને કર્મના સિદ્ધાંતો પણ સ્વીકાર્યા, પણ એમણે ઉપનિષદનો પેલો સ્થાયી, હંમેશા રહેનારો આત્માનો જે ખ્યાલ હતો એને મૂળમાંથી જ નકારી દીધો.
ઓ, આ તો બહુ મોટો ફેરફાર કહેવાય. જો સ્થાયી આત્મા જ નથી તો પછી પુનર્જન્મ કોનો થાય અને દુઃખનું કારણ શું?
આ જ બૌદ્ધ દર્શનની ઊંડાઈ છે. બુદ્ધે કહ્યું કે એવો કોઈ કાયમી આત્મા નથી જેને આપણે હું કે મારો કહી શકીએ. આને કહેવાય અનાત્મનનો સિદ્ધાંત. હેમિલ્ટનના મતે બુદ્ધનું એનાલિસિસ એવું હતું કે આ જે હુંનો ભ્રમ છે, આ સ્થાયી આત્માની જે માન્યતા છે, એ જ આપણી તૃષ્ણાઓ અને આસક્તિઓનું મૂળ છે અને એ જ દુઃખનું કારણ છે.
એટલે હુંનો ભ્રમ જ દુઃખનું કારણ છે?
હા. વ્યક્તિ ખરેખર શું છે? તો કે 5 સતત બદલાતા ઘટકોનો પ્રવાહ છે. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન, જેને સ્કંદ કહે છે. પુનર્જન્મ આ કર્મના પ્રવાહનો થાય છે, કોઈ કાયમી આત્માનો નહીં. અને નિર્વાણ એટલે આ આત્માના ભ્રમમાંથી અને તૃષ્ણામાંથી મુક્ત થઈ જવું, શાંત થઈ જવું. એટલે આ આત્મા વર્સેસ અનાત્મનનો જે મુદ્દો છે એ ભારતીય ફિલોસોફીની એક મુખ્ય ડિબેટ બની રહ્યો.
આ ખરેખર વિચારવા જેવું છે. આત્મા છે કે નહીં એના પર જ બે મોટી ધારા ઊભી થઈ ગઈ. પણ પેલી 6 શાળાઓનું શું જે વેદોને માનતી હતી? આસ્તિક દર્શનો. હેમિલ્ટન એમના વિશે શું કહે છે?
હા, એ 6 દર્શનો ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત, એ પણ મોક્ષના પ્રશ્ન સાથે જોડાયેલા છે, ભલે એમના રસ્તા જુદા હોય. હેમિલ્ટન એમને પણ મુક્તિના અલગ અલગ ઉપાયો તરીકે જુએ છે. આપણે બધાની ડિટેલમાં તો નહીં જ જઈએ, પણ બે મુખ્ય જોડીઓ જે બહુ પ્રભાવશાળી રહી એની વાત કરીએ. એક છે સાંખ્યયોગ.
સાંખ્યયોગ.
સાંખ્ય દર્શન દુનિયાને બે મૂળ તત્વોમાં વહેંચે છે. પુરુષ એટલે શુદ્ધ ચેતના, જે ઘણી બધી છે, અને પ્રકૃતિ એટલે જળ પદાર્થ, જે એક જ છે અને સતત બદલાય છે. આપણું મન, બુદ્ધિ, અહંકાર બધું પ્રકૃતિમાં આવે. દુઃખનું કારણ શું? તો કે જ્યારે પુરુષ ભૂલથી પોતાને પ્રકૃતિ અને એના ફેરફારો સાથે એક માની લે છે, આ મારું શરીર, આ મારા વિચારો, એમ.
ઓકે, અને યોગમાં ક્યાં ફિટ થાય છે? આપણે તો યોગ એટલે આસન, પ્રાણાયામ એવું જ સમજીએ છીએ મોટે ભાગે.
પતંજલિનું જે યોગ દર્શન છે એ સાંખ્યના સિદ્ધાંતોને પ્રેક્ટિસમાં મૂકવાનો રસ્તો છે. યોગ સૂત્રમાં પહેલું જ સૂત્ર છે, યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ.
યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ.
બરાબર. યોગ એટલે મનની જે ચંચળ વૃત્તિઓ છે એના પર કંટ્રોલ મેળવવો. આસન એનો એક ભાગ છે, પણ મુખ્ય ગોલ તો ધ્યાન અને શિસ્તથી મનને શાંત કરી પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનો જે ભેદ છે એને ક્લિયરલી જોવાનો છે, જેથી પુરુષ પોતાના સાચા શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈ શકે. આ સ્થિતિને કૈવલ્ય કહે છે. એ જ સાંખ્ય યોગનો મોક્ષ. એટલે અહીં પણ હેમિલ્ટને જ બતાવે છે કે કેવી રીતે થિયરી અને પ્રેક્ટિસ જોડાયેલા છે.
સમજાયું. અને બીજી મહત્વની જોડી કઈ?
બીજી જોડી છે મીમાંસા વેદાંત. આ બંને વેદોના અર્થઘટન સાથે જોડાયેલા છે. મીમાંસા મુખ્યત્વે વેદના કર્મકાંડવાળા ભાગ પર ફોકસ કરે છે, જ્યારે વેદાંત, જેને ઉત્તર મીમાંસા પણ કહે છે, ઉપનિષદોના જ્ઞાનવાળા ભાગ પર. વેદાંતમાં ફરી પેલો આત્મા ઇઝ ઇક્વલ ટુ બ્રહ્મનો વિચાર સેન્ટરમાં આવે છે. એની પણ ઘણી બ્રાન્ચ છે, પણ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત સૌથી જાણીતું છે.
અદ્વૈત એટલે બે નહીં.
એકદમ. શંકરાચાર્ય ભારપૂર્વક કહે છે કે અંતિમ સત્ય ફક્ત એક જ છે, બ્રહ્મ. બીજું કશું સત્ય નથી. આપણો આત્મા એ જ બ્રહ્મ છે.
તો પછી આ જે આખી અલગ દુનિયા દેખાય છે એનું શું?
એ માયાને કારણે છે. એક પ્રકારનો ભ્રમ, અથવા તો કહો કે અધ્યાસ, જેમ દોરડામાં સાપ દેખાય એમ. હેમિલ્ટન સમજાવે છે કે આ માયાના પડદાને જ્ઞાનથી હટાવીને પોતાના મૂળ બ્રહ્મ સ્વરૂપને ઓળખી લેવું એ જ અદ્વૈત વેદાંતનો મોક્ષ છે.
વાહ, મતલબ કેટલી બધી વિવિધતા છે. કોઈ કે આત્મા છે, કોઈ કે નથી, કોઈ કે દુનિયા સત્ય છે, કોઈ કે માયા છે. આ બધી ચર્ચા અને હેમિલ્ટનના વિશ્લેષણમાંથી આપણે મુખ્ય કયા સંદેશાઓ લઈ શકીએ? વોટ આર ધ કી ટેકઅવેઝ?
સારો સવાલ છે. હેમિલ્ટનના કામમાંથી મને લાગે છે કે પાંચ મુખ્ય મુદ્દાઓ તારવી શકાય. પહેલો, જે આપણે શરૂઆતમાં જ વાત કરી, ભારતીય દર્શનનો મૂળ હેતુ મુક્તિ છે, સોટેરિયોલોજી. આ ખાલી બૌદ્ધિક કસરત નથી, પણ જીવનના દુઃખનો ઉપાય શોધવાનો એક ગંભીર પ્રયાસ છે. દરેક સિસ્ટમ, ભલે રસ્તા અલગ હોય, એક પ્રેક્ટિકલ માર્ગ બતાવે છે. આજના જમાનામાં જ્યાં બધે ભૌતિક સુખ પાછળ દોડ છે, ત્યાં આ આપણને જીવનના કોઈ ઊંડા અર્થ વિશે વિચારવા પ્રેરે છે, ખરું ને?
ચોક્કસ. બીજો મુદ્દો મને એ લાગે છે કે અનુભવની પ્રધાનતા. પેલો ફેનોમેનોલોજિકલ અભિગમ એ જ કહે છે ને કે ભારતીય ચિંતનની શરૂઆત વ્યક્તિના પોતાના અનુભવથી થાય છે. મને શું ફીલ થાય છે, દુઃખ શું છે, મારી ચેતના કેવી રીતે કામ કરે છે. અત્યારે જે માઇન્ડફુલનેસ અને સેલ્ફ અવેરનેસની વાતો થાય છે, એની સાથે આ સીધું જોડાય છે.
બરાબર. ત્રીજો, સંસાર અને કર્મનો ફ્રેમવર્ક. આ શબ્દો ભલે આપણને ધાર્મિક લાગે, પણ હેમિલ્ટન બતાવે છે કે આ એક ફિલોસોફિકલ પ્રોબ્લેમનું માળખું છે. લગભગ બધી જ ભારતીય પરંપરાઓ આને સ્વીકારે છે અને એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે. આ આપણને શીખવે છે કે આપણા કર્મો અને એના પરિણામો માટે આપણે જવાબદાર છીએ.
ચોથો, પેલો કેન્દ્રીય મુદ્દો આત્મા છે કે નહીં, આત્મા વર્સિસ અનાત્મન. આ ખાલી થિયોલોજિકલ ડિબેટ નથી. આપણી ઓળખ શું છે, આપણું સેલ્ફ શું છે, આ સવાલ આપણા અહંકાર, આપણા સંબંધો, આપણી જીવવાની રીત બધા પર અસર કરે છે. આ ડિબેટ આપણને પોતાની હુંપણાની ધારણા પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.
અને પાંચમો, સિદ્ધાંત અને વ્યવહારનું અદ્ભુત મિશ્રણ. ભારતીય દર્શનમાં નોલેજ ખાલી જાણવા માટે નથી, પણ જીવનમાં ઉતારવા માટે છે. એ પછી નૈતિક આચરણ હોય, ધર્મ, શીલ, કર્તવ્ય હોય, કર્મયોગ, કે પછી ધ્યાન, યોગ, ભાવના. હેમિલ્ટન એ જ કહે છે કે આ દર્શનો ખાલી વિચારવાની રીત નથી, પણ જીવનની રીત છે. ખાલી ઇન્ફોર્મેશન ભેગી કરવાને બદલે જ્ઞાનને જીવનમાં ઉતારીને બદલાવ લાવવાની પ્રેરણા મળે છે.
આ પાંચેય મુદ્દા ખરેખર બહુ જ મહત્વના છે. હેમિલ્ટનના વિશ્લેષણમાં એવા કોઈ કોટ્સ કે સૂત્રો પણ છે જે ખાસ યાદ રાખવા જેવા હોય?
હા, ચોક્કસ. એમના પુસ્તકોમાં આવા ઘણા ઊંડા વાક્યો છે, પણ આપણે એમાંથી કેટલાક મુખ્ય વિચારોનો સાર જોઈએ. એક તો પેલું ઉપનિષદનું અમર વાક્ય, તત્ત્વમ અસી, તે તું છે, અદ્વૈત વેદાંતનો પાયો જ આ છે. આપણી વ્યક્તિગત ચેતના અને બ્રહ્માંડની પરમચેતના એ બે નથી, એક જ છે. આ વિચાર આપણી હુંની મર્યાદાઓને તોડી નાખે છે.
અને બુદ્ધનું પહેલું આર્ય સત્ય, સર્વમ દુઃખમ, બધું જ દુઃખ છે. આ સાંભળીને શરૂઆતમાં થોડું નેગેટિવ લાગે, પણ આપે કહ્યું એમ.
હા, હેમિલ્ટન સમજાવે છે કે આ નિદાન છે, નિરાશાવાદ નથી. એનો અર્થ એ છે કે જ્યાં સુધી આપણે વસ્તુઓના અનિત્ય સ્વભાવને સમજીને એની સાથે ચોંટી રહીશું, ત્યાં સુધી અસંતોષ રહેવાનો જ. આ સમજણ જ છુટકારાનું પહેલું પગથિયું છે.
પછી પેલી યોગની વ્યાખ્યા, યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ. યોગ એ ચિત્તની વૃત્તિઓનો નિરોધ છે. આ યાદ અપાવે છે કે યોગ ખાલી શરીરની કસરત નથી, પણ મનને કાબૂમાં કરવાની, શાંત કરવાની એક ઊંડી સાયકોલોજિકલ પ્રોસેસ છે,
જે અંતે સેલ્ફ રિયલાઇઝેશન તરફ લઈ જાય.
અને પેલો બૌદ્ધ ધર્મનો શૂન્યતાનો ખ્યાલ, એ થોડો સમજવો અઘરો લાગે છે. રૂપ શૂન્યતા છે, શૂન્યતા રૂપ છે, એનું શું?
હા, આ નાગાર્જુનના માધ્યમિક દર્શનનો મુખ્ય વિચાર છે. હેમિલ્ટન એને સમજાવે છે કે શૂન્યતાનો મતલબ નથિંગનેસ, કે કશું જ નથી એવો નથી કરવાનો,
પણ એનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુનું પોતાનું સ્વતંત્ર નિરપેક્ષ અસ્તિત્વ નથી. બધું એકબીજા પર આધાર રાખે છે, એકબીજા સાથે જોડાયેલું છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે.
અચ્છા, એટલે બધું એકબીજા પર આધારિત છે.
હા, આ સમજ આપણને વસ્તુઓ અને વિચારો સાથે જડ બનીને ચોંટી રહેવાથી મુક્ત કરે છે.
વાહ, આ વિચારો તો બહુ ઊંડા છે. પણ સાધારણ માણસ માટે રોજબરોજના જીવનમાં આ બધું કેવી રીતે ઉપયોગી થાય પ્રેક્ટિકલી?
મને લાગે છે કે મુખ્યત્વે ત્રણ રીતે આ ઉપયોગી થઈ શકે. પહેલું, આપણી પોતાની સમજ વધારવામાં, પર્સનલ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ. જેમ કે બૌદ્ધ દર્શન શીખવે છે એમ આપણા અહંકારની રચના કેવી રીતે થાય છે, એ કેવી રીતે કામ કરે છે એ સમજવું. વેદાંત કહે છે એમ આપણી ચેતનાના ઊંડા સ્તરોને જાણવાનો પ્રયત્ન કરવો. સાંખ્ય સમજાવે છે એમ મન અને શરીરનો સંબંધ સમજવો. આ બધું આપણને આપણી જાતને વધુ સારી રીતે ઓળખવામાં મદદ કરે છે.
બીજું, માનસિક સ્વાસ્થ્ય માટે, મેન્ટલ હેલ્થ. આ તો હવે બધા જાણે છે. બૌદ્ધ અને યોગ પરંપરામાંથી આવેલી માઇન્ડફુલનેસ અને ધ્યાનની ટેકનિક્સ આજે આખી દુનિયામાં સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન ઘટાડવામાં વપરાય છે. આપણા વિચારો અને લાગણીઓને જોવાનું શીખવું, એનાથી દૂર રહીને દુઃખને જીવનના ભાગરૂપે સ્વીકારવું, આ બધું આપણને માનસિક શાંતિ આપી શકે છે.
અને ત્રીજું, નૈતિક નિર્ણયો લેવામાં, એથિકલ ડિસિઝન્સ. કર્મનો સિદ્ધાંત આપણને શીખવે છે કે ભાઈ જે કરીશું એવું ભરીશું, એટલે વધુ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. ધર્મનો ખ્યાલ આપણને આપણી ફરજો, આપણા મૂલ્યો વિશે વિચારવા પ્રેરે છે. અને પેલો વિચાર કે બધા જીવોમાં એક જ ચેતના છે, વેદાંત, અથવા બધા જીવો પ્રત્યે કરુણા રાખો, બૌદ્ધ ધર્મ, આ બધું આપણને વધુ સારા માણસ બનવા, વધુ સહાનુભૂતિ રાખવા પ્રેરે છે.
સાચી વાત છે. મારા માટે તો આખી ચર્ચામાંથી એક વાત બહુ સ્પષ્ટ થઈ. આપણે ઘણીવાર ભારતીય દર્શનને બહુ ગૂઢ, બહુ થિયોરેટિકલ, કદાચ થોડું અવ્યવહારુ માની લઈએ છીએ. પણ હેમિલ્ટનનું કામ બતાવે છે કે આ કેટલું પ્રેક્ટિકલ અને ગોલ ઓરિએન્ટેડ છે. આ ખાલી વિચારો નથી, પણ જીવન જીવવા માટેના નક્કર રસ્તાઓ છે.
અને મારા માટે સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત એ છે કે હજારો વર્ષ પહેલાં ભારતીય વિચારકોએ માણસના મન અને ચેતનાનું કેટલું બારીકાઈથી, કેટલું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું હતું. અત્યારના આધુનિક સાયન્સના જમાનામાં પણ એમની જે ઇન્સાઇટ્સ છે એ આપણને આજે પણ વિચારવા મજબૂર કરે છે અને ઘણું શીખવી જાય છે.
તો શ્રોતાઓ માટે આપણે અંતમાં એક પ્રશ્ન મૂકી જઈએ. જો આપણે ખરેખર બૌદ્ધ દર્શનના અનાત્મન, એટલે કે કોઈ સ્થાયી સ્વ નથી ના ખ્યાલને, અથવા વેદાંતના સાર્વત્રિક આત્મા બ્રહ્મ ના ખ્યાલને ખાલી બુદ્ધિથી નહીં પણ ઊંડાણથી અનુભવવાનો પ્રયત્ન કરીએ, તો આપણા રોજિંદા જીવનમાં, આપણા સંબંધોમાં અને આ દુનિયાને જોવાની આપણી રીતમાં શું મોટો ફેરફાર આવી શકે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.